મોં સૂજણું થતામાં તો ઉદ્ધવજી યમુના સ્નાન કરી પાછા ફરી રહ્યા હતા. સૂર્યનારાયણ પણ સપ્ત અશ્વના રથ પર આરૂઢ થઈ પોતાની ફરજ બજાવવા આપને ટોટલે આતુર થઈને બેઠા હતા. ઘરની સાફસૂફીનું દહી મથવાનું તથા દરવાનું કામ પતાવીને પ્રજાંગનાઓ પણ કૃષ્ણ કીર્તન કરતી કરતી યમુનાજી તરફ જઈ રહી હતી. રસ્તામાં નંદભવન આવ્યું. આગળ જ સુવર્ણરથને ઊભેલો જોયો. એક ગોપિકાએ પૂછ્યું, અરે આ સુવર્ણરથ કોનો છે? ગોપિકાઓ તો ટીકી ટીકીને એ રથને જોઈ રહી. એક ગોપિકાએ કહ્યું, અરે આ રથ જોતા મને એમ લાગે છે કે આ રથને પહેલાં ક્યાંક જોયો છે. ક્યાં જોયો છે એ ખાસ યાદ આવતું નથી. અરે તું એ ભૂલકણી છે ને, પેલો ક્રૂર અક્રૂર આવ્યો હતો ને, એનો આ રથ છે. હા એ બરાબર, આ એનો જ રથ છે. એ પાછો કેમ આવ્યો? હવે એનું અહીં શું રહી ગયું છે? આપણા પ્રાણરૂપ પ્રિયતમને તો એ પહેલાં જ હરી ગયો છે. હવે એને શાની જરૂર છે? હવે તો પ્રાણહીન વ્રજવાસીઓ જ બાકી છે. સખી, જેનું હૃદય ક્રૂર હોય એને જ ક્રૂરતાનું કામ સોંપાય, એ તો એની ફોઈએ એનું નામ અક્રૂર પાડ્યું. સેવક એટલે સ્વામીની આજ્ઞા થતાં જ આપણા પ્રાણેશને હરી ગયો. આમ કરીને એણે પોતાના સ્વામીને પ્રસન્ન કર્યા. પિંડદાન દેવા માટે, માંસ લેવા માટે આવ્યો લાગે છે. નિર્જીવ વ્રજવાસીઓનું માંસ લઈ જઈને એના સ્વામીને પિંડદાન કરશે અને એના ઋણમાંથી મુક્ત થશે. એવું હોય તો હું એની સાથે જવા તૈયાર છું. ગમે તેમ કરીને એ મથુરા તો લઈ જશે ને. ત્યાં જઈ શ્યામ સુંદરના દર્શન થશે. પછી ભલે ને એ દેહના કટકા કરીને એના સ્વામીને પિંડદાન આપે. એવામાં સામેથી ઉદ્ધવજી આવતા દેખાયા. ગોપિકાઓની નજર ત્યાં મંડાઈ. અરે આપણો શ્યામ આવ્યો લાગે છે. શ્યામ ન હોય, શ્યામ હોય તો તે તો ક્યાં નહીં આપણને આવીને મળી ગયો હોય. વહેલી પરોઢે આવીને નેત્રા ખેંચાવી ગયો હોય. આ શ્યામ નથી, શ્યામ વેશધારી એનો કોઈ સખા હશે. હા તું કહે છે એમ એની હાલચાલ, રૂપ, રંગ, ઢંગ બધું જ શ્યામ જેવું છે. વસ્ત્રો પણ શ્યામના જ પહેર્યા છે, પણ એ શ્યામ તો નથી જ બેન. એના વસ્ત્રો, એના આ સુવર્ણરથ, એનો પ્રભાવ, એ બધું જોતા એમ લાગે છે કે એ કોઈ સામાન્ય પુરુષ નથી, એ કોઈ રાજવંશી હોવો જોઈએ. શ્રીકૃષ્ણનું પિત્તાંબર પહેર્યું છે, માથે મોરપીછનો મુગટ પહેર્યો છે, માટે એવું લાગે છે કે શ્યામે એને કોઈ સંદેશો મોકલ્યો હશે. તર્ક વિતર્ક કર્યા વિના લાવો ને એને જ પૂછીએ. ટોરે મળેલી 5-25 ગોપિકાઓ ધીમે પગલે ઉદ્ધવજી પાસે ગઈ. એમને ઘેરી વરી પ્રેમપૂર્વક પૂછવા લાગી, શ્રીમાન આપ કોણ છો? અનુમાન કરતા એમ જણાય છે કે આપ મથુરાથી આવ્યા છો. તમારે ફરીને વ્રજ જોવું છે? જોવું હોય તો ચાલો અમે તમને બતાવીએ. તમારા હાથમાં ભીના વસ્ત્રો છે, એ નંદભુવનમાં મૂકી સામે પેલું કદમ વૃક્ષ દેખાય છે ત્યાં આવજો. પ્રેમીઓના સંકેત પ્રેમીઓ જ સમજી શકે છે. ઉદ્ધવજી ગોપિકાઓના મનના ભાવ સમજી ગયા. ગોપિકાઓએ વ્રજ બતાવવાની વાતો કરી છે, પણ હકીકતમાં તો એકાંતમાં બોલાવીને શ્યામની વાતો જ સાંભળવા માંગે છે. આપ ત્યાં બેસો, હું હમણાં જ આવું છું, એમ કહીને ઉદ્ધવજી નંદભવનમાં ગયા. ગોપિકાઓ કદમ વૃક્ષને છાંયે જઈને બેઠી અને ઉત્સુકતાપૂર્વક ઉદ્ધવજીની પ્રતિજ્ઞા કરવા લાગી. નંદભવનમાં આવીને ઉદ્ધવજીએ જલપાન કર્યું અને વ્રજરાજને કહ્યું, વ્રજરાજ આપ બેસો, હું વ્રજમાં ફરીને આવું છું, શ્યામના ગ્વાલબાલોને પણ મારે મળવું છે, વ્રજની શોભા પણ નિરખવી છે. વ્રજરાજે કહ્યું, ભલે જેવી આપની ઈચ્છા, આપ ખુશીથી વ્રજમાં ફરો, શ્રીકૃષ્ણનો સંદેશો સાંભળવા સૌ કોઈ ઉત્સુક છે, ભોજન વેરાએ પાછા આવી જજો. હા બાબા, સમયસર પાછો આવી જઈશ, આમ કહીને ઉદ્ધવજીએ કદમ વૃક્ષ બાજુ પગલાં માંડ્યા. સામેથી ઉદ્ધવજીને આવતા જોયા અને સર્વ ગોપિકાઓએ એમના સ્વાગત માટે ઊભી થઈ ગઈ. સામે જઈને સસ્મિત સ્વાગત કર્યું, બેસવા માટે સુંદર આસન આપ્યું. ઉદ્ધવજીને ઘેરીને ગોપીઓ સુનમુન થઈને બેસી રહી. ગોપીઓને મન એમ કે હમણાં જ વાતની શરૂઆત ઉદ્ધવજી કરશે, પણ વાતની શરૂઆત કેવી રીતે કરવી એની જ ઉદ્ધવજીને કશી ગમ પડી નહીં, એ મનમાં ને મનમાં મૂંઝાતા હતા. ચતુર ગોપિકાઓ ઉદ્ધવજીની મનની મૂંઝવણ કરી ગઈ એટલે એમણે જ વાતની શરૂઆત કરી. મહાનુભાવ, અમારું એવું માનવું છે કે આપ યદુવંશ ભૂષણ શ્રી કૃષ્ણચંદ્રના દૂત બનીને વ્રજમાં આવ્યા છો. ઉદ્ધવજીએ હકારમાં મસ્તક હલાવતા નમ્રસ્વરે કહ્યું, હા આપનું અનુમાન સાવ સાચું છે. યદુનાથે એક અગત્યનો સંદેશો આપીને મને અહીં મોકલ્યો છે. સંદેશો તો બીજા કોનો હોય, એમના માતા પિતાનો હશે. લોકલાજથી ડરીને મા બાપના ખબર અંતર પૂછાવ્યા હશે. ના ના, આપનું એ અનુમાન સાચું નથી, કેવળ માતા પિતાના ઉસર પૂછ્યા જ પૂછવા જ મને અહીં નથી મોકલ્યો. એવા બીજા પણ છે જેમની શ્યામ સુંદર સદાય ચિંતા કર્યા કરે છે. પ્રજાજનોને આ સાંભળીને પરમ આશ્ચર્ય થયું અને વ્યંગભર્યા સ્વરમાં કહેવા લાગી, માતા પિતા વિના બીજા કોઈની ચિંતા શ્યામ સુંદર કરે એવું તો બીજું કોઈ છે નહીં. માતા પિતા વિના બીજા કોઈનું એમને કામ પણ ક્યાં છે? માતા પિતાનો એક સંબંધ જ એવો છે કે એ ભૂલાતો નથી, એટલે એમની ભાર લેવા આપને મોકલ્યા હશે. અરે એવું નથી, શ્યામ સુંદરને એકલો માતા પિતાનો સ્નેહ યાદ આવે છે એવું નથી, તમને પણ એ યાદ કરે છે, ગ્વાલબાલોને યાદ કરે છે, ગોપીને યાદ કરે છે, ગાયોને યાદ કરે છે. તમારા બધાની યાદ આવતા એ એવા અધીર થઈ જાય છે કે આંખમાં અશ્રુ વહેવા લાગે છે, શુદ્ધ બુદ્ધ ભૂલી જાય છે. ઉદ્ધવજી, આવી મીઠી મીઠી વાતો કરીને અમને ફોસલાવો નહીં, અમારી સાથે શ્યામ સુંદરે કેવો સંબંધ રાખ્યો છે એ તો એમને અનુભવથી સમજાય છે. સ્વજનો સિવાય અન્યની સાથે જે કંઈ સંબંધ બંધાય છે એમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થની ગંધ હોય છે જ. આને કંઈ શુદ્ધ પ્રેમ ન કહેવાય, આનું નામ છે સ્વાર્થનો સ્નેહ. જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સરતો નથી ત્યાં સુધી આવા સ્વાર્થીઓ પ્રેમનો ઢોંગ કરે છે, પરંતુ સ્વાર્થ સદાઈ ગયા પછી તું કોણ અને હું કોણ? વ્રજવનિતાઓ, આપ કહો છો એવા વ્રજવિહારી સ્વાર્થી નથી, એમના હૃદયમાં શુદ્ધ પ્રેમ છલકે છે. રહેવા દો, એમના હૃદયમાં અમારા પ્રતિ કેવો પ્રેમ હતો એ અમે સારી રીતે જાણીએ છીએ. જ્યાં સુધી પુષ્પમાં રસ હોય છે, સુગંધ હોય છે, ત્યાં સુધી ભમરો એની આસપાસ ભમ્યા કરે છે. પણ જ્યાં રસ ચૂસાઈને પુષ્પ રસહીન અને ગંધહીન બન્યું કે ભમરો ત્યાંથી ભાગી જ જવાનો. રાજા સમર્થ હોય ત્યાં સુધી પ્રજા એનું માન જાળવે છે, અસમર્થ બન્યો કે એને માથે ચડી બેસે છે. વિદ્યા પ્રાપ્ત કરવાની હોય ત્યાં સુધી જ શિષ્ય ગુરુની સેવા કરે છે. ગુમડું ન ફૂટે ત્યાં સુધી જ રોગી વૈદ્યને ત્યાં આંટા ફેરા ખાય છે. ગરજ શરીરને વૈદ્ય વેરી. ઉદ્ધવજી, આ તો સ્વાર્થી સંસાર છે. વૃક્ષ પર ફર હોય ત્યાં સુધી જ પંખીઓ એના પર બેસે છે. ભોજન કરવાનું હોય ત્યાં સુધી જ અતિથિઓ યજમાનના ગુણગાન ગાય છે. સર્વત્ર સ્વાર્થનો જ સંબંધ છે. તમે તો આ મોટું સ્વાર્થ પુરાણ ચડાવ્યું, પણ મને સમજ પડતી નથી કે કૃષ્ણને તમે સ્વાર્થી શી રીતે કહો છો. કૃષ્ણ સ્વાર્થી નથી તો બીજું શું છે? જ્યાં સુધી એને પ્રેમ કરનારું કોઈ ન હતું ત્યાં સુધી અમારી સાથે પ્રેમ કર્યો. હવે એને મથુરાની સુંદરીઓ ગમી ગઈ, હવે અમને શા માટે પ્યાર કરે? હા, એક શિષ્ટાચાર ખાતર માતા પિતાની ખબર અંતર પૂછવા તમને મોકલ્યા હશે. હવે અમને ત્યાં રહે યાદ કરે એવું અમને લાગતું નથી. પ્રજાજ્ઞાઓ વ્રજવિહારીને સ્વાર્થી ચિત્રી રહી હતી, પણ એમના હૃદયમાં શુદ્ધ પ્રેમ છલકાતો હતો. શ્યામસુંદરનું નામ લેતા આંખમાંથી અશ્રુ સરતા હતા, કંઠે ગદગદ થઈ જતો હતો, અંગ રોમાંચિત થતું હતું. ગોપિકાઓને પ્રેમ વિભોર અવસ્થામાં જોઈને ઉદ્ધવજીને પરમ આશ્ચર્ય થયું.